गोपी जन वल्लभ गिरि वर धारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरि वर धारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरि वर धारी
जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरि वर धारी
यशोदा नंदन ब्रज जन यशोदानंदन ब्रज जन रंजन यमुनती रमन यशोदानंदन ब्रज जन रंजन यमुनती रवन चारी
यशोदानंदन
रघुपति राघव राजा राम पतित पावन श्री राधा श्याम चंद्र भगवान की, श्री कृष्ण बलराम की, श्री गौर निताय की, श्रील प्रभुपाद की, हिताय गौर प्रेमानंदे। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये। मनोजवं मा रुततुल्यवेगं जितेन्द्रियंबो धीमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बुद्धिहीन तनुजानिके सुमिरो पवन कुमार बलबुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनउ रघुवर बिमल जसु जो दायक फलिचा। प्रसन्नात्मया गताभिषेकत तथा ममले वनवास दुखत मुखाम्बुज श्री रघुनंदन से मे सदास्तु सामन जो मंगल प्रदा। नीलांबुज श्याम मलको मलांगम सीता समारो पितवाम भागम पाणो महाश्यात चारुचापम नमामि रामं रघुवंशनाथम। हरे कृष्णा कृष्णा
कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे।
आप सो भक्तों नु श्रीमद भागवत सप्ताह ना पंचम दिवस ना द्वितीय सत्र में हार्दिक स्वागत करिए छे। आ सत्र में भगवान श्री रामचंद्र नो जन्म अनेक लीलाओं नो श्रवण आपणे बधा करशुं। भगवान श्री राम मर्यादा पुरुषोत्तम छे। भगवान श्री रामचंद्र नु नाम स्मरण करता हृदय में प्रेम प्रस्फुटित थाय। आवा भगवान श्री रामचंद्र आज थी लगभग 11.5 लाख वर्ष पूर्व आ धराधाम पर अवतरित थया था। घणी वक्त मन में विचार थाय, भगवान रामचंद्र आ संसार में शा माटे आव्या हशे? भगवान का इस संसार में आने का कारण क्या है? घणा लोको विचार करे भगवान राम रावण नो वध करवा माटे आव्या हशे। पण श्रीमद भागवतना पंचम स्कंदमां हनुमानजी महाराज भगवान राम ने स्तुति करता कहे छे के हे प्रभु, मर्त्यवतारस्तु ही मर्त्य शिक्षणम रक्षा वधा एव न केवलम विभो। तमे आ संसार मां रावण नो वध करवा माटे नथी आव्या। कदाच मन में एम थाय कि भगवान राम रावण नो वध करवा माटे आव्या हशे, तो ये खोटी धारणा छे। कारण के जे भगवान एना धाम मां बैठा बैठा ना एक आंखना इशारा थी अनंत कोटी ब्रह्मांड ना प्रलय करी शकता होय, ई ब्रह्मांड मां रहेवा वालो एक रावण ने मारवा माटे भगवान ने अहीं आवानी जरूर न पड़े। भगवान श्री रामचंद्र रावण नो वध करवा माटे नहीं, पण मर्त्य अवतार आ मृत्यु लोक मां आ पृथ्वी उपर रहेवा वाला मनुष्य ने उपदेश देवा माटे आव्या छे। हरे कृष्णा 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 हरे हरे,
हरे राम 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 हरे हरे।
मनुष्य ने उपदेश देवा माटे, पोताना आचरण थी समझावा माटे के एक भाई ने बीजा भाई प्रत्ये केवो प्रेम राखो जोईए, भगवान रामे शीखवाड्यो। एक पुत्र ने पुत्र धर्म केवी रीते निर्वाह करवो, भगवान रामे शीखवाड्यो। एक पति ने पोतानी पत्नी नु रक्षण केवी रीते करवुं, भगवान रामे शीखवाड्यो। एक राजा ने પોતાની પ્રજાનું પાલન કેવી રીતે કરવું, ભગવાને એના જીવનથી આચરણથી ઉપદેશ દીધો, માટે ભગવાન રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ છે। આવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રનો અદ્ભુત જન્મ કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ સોમવંશમાં થયો, ચંદ્રવંશમાં, અને રામનો જન્મ સૂર્યવંશમાં। બ્રહ્માજીથી બે પરંપરા ચાલી છે, એક સોમવંશ અને એક સૂર્યવંશ। કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચ ઉભય વંશાનામ ચરિતમ પરમ અદ્ભુતમ। આ સોમવંશ અને સૂર્યવંશમાં જેટલા જેટલા રાજા મહારાજાઓ થઈ ગયા, અદ્ભુત રાજા મહારાજાઓના ચરિત્ર અદ્ભુત હતા। એમાં સૂર્યવંશની જો આપણે કથા સાંભળીએ, કહેવાય છે બ્રહ્માજીના પુત્ર થયા મનુ, અને મનુ મહારાજને એક દિવસ છીંક આવી, એમના નાકમાંથી એક છિદ્ર ઉત્પન્ન થયું અને એણે મનુષ્યનું રૂપ ધારણ કર્યું જેનું નામ હતું ઇક્ષ્વાકુ. બ્રહ્માજીના પુત્ર મનુ અને મનુના ઇક્ષ્વાકુ, એ ઇક્ષ્વાકુ રાજાના પુત્ર થયા વિકુક્ષી, વિકુક્ષીના પુરંજય, પુરંજયના અનેના, અનેનાના પૃથ, પૃથના પુત્ર થયા વિશ્વરંગી, વિશ્વરંગીના ચંદ્ર, ચંદ્રના યુવનાશ્વ, યુવનાશ્વના શાબસ્ત્ર, શાબસ્ત્રના બૃહદશ્વ, અને બૃહદશ્વના પુત્ર થયા કૌલાશ્વ. આજે સૂર્યવંશની પરંપરા. કૌલાશ્વના પુત્ર થયા દ્રઢાશ્વ, કપિલાશ્વ, ભદ્રાશ્વ અને એમના પુત્ર હરિયશ્વ. હરિયશ્વના પુત્ર નિકુંભ, નિકુંભના કુશાશ્વ, કુશાશ્વના સેનજીત અને સેનજીતના પુત્ર થયા યુવનાશ્વ. યુવનાશ્વની કથા ભાગવતમાં વર્ણન. આ રાજા મહારાજાઓના ચરિત્ર અદભુત હતા, એના માટે ભાગવતના દસમ સ્કંદના પ્રથમ શ્લોકમાં આ રાજાઓ માટે અદભુત શબ્દ લાગ્યો છે. એમનામાં અદભુતતા શું હતી તો કહેવાય છે યુવનાશ્વ, આ સૂર્યવંશની પરંપરામાં યુવનાશ્વ નામના રાજા, વિવાહ થયા ઘણો સમય વીતી ગયો, સંતાન નથી. એક દિવસ જંગલમાં જઈને ઋષિ મુનિઓ દ્વારા પુત્ર પ્રાપ્તિ કરવા માટે યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. યજ્ઞ પ્રારંભ હતો, યજ્ઞની અગ્નિ પ્રજ્વલિત હતી અને યજ્ઞની અગ્નિની બાજુમાં બેઠા બેઠા અગ્નિનો તાપ લાગવાથી રાજાએ વિચાર કર્યો કે જરા એક ચક્કર મારીને આવું. ઋષિ મુનિઓની આજ્ઞા લઈ રાજા યુવનાશ્વ એમની પત્ની જંગલમાં એક ચક્કર મારવા માટે ગયા. અહીંયા યજ્ઞ પ્રારંભ હતો, યજ્ઞ સંપન્ન થયો, યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રગટ થાય અને અભિમંત્રિત જલ પ્રદાન કરે. ઋષિ મુનિઓએ વિચાર કર્યો યુવનાશ્વ એની પત્ની જ્યારે આવશે, યુવનાશ્વની પત્નીને આપણે આ જલ આપી દઈશું જેનાથી એના ગર્ભમાં બાળકની પ્રાપ્તિ થશે. ઋષિ મુનિઓ એ અભિમંત્રિત જલ યજ્ઞ કુંડ પાસે મૂકી સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. યુવનાશ્વ અને એની પત્ની આવ્યા. એ ગરમીની ઋતુ હતી, તડકો હતો. યુવનાશ્વને બહુ તરસ લાગી હતી અને ત્યાં યજ્ઞ કુંડની બાજુમાં એ પાણીનો ઘડો જોયો. એ બે મિનિટમાં એ બધું પાણી ગટગટાવી ગયા. જે અભિમંત્રિત જળ યુવનાશ્વની પત્નીને પીવાનું હતું એ અભિમંત્રિત જળ યુવનાશ્વ રાજાએ પી લીધું. એટલે જે બાળક યુવનાશ્વની પત્નીના ગર્ભમાં આવવાનો હતો એ બાળક યુવનાશ્વના ગર્ભમાં આવ્યો. ઇતિહાસની પ્રથમ ઘટના કે આ યુવનાશ્વ નામનો પુરુષ ગર્ભવતી થયો, ગર્ભવાળો. માટે તો અદભુત કીધું છે ને, અદભુત ચરિત્ર. ધીરે ધીરે ગર્ભ મોટો થાય અને પછી એ ઋષિઓ દ્વારા, વૈદ દ્વારા યુવનાશ્વના પેટને કાપવામાં આવ્યું અને યુવનાશ્વના ગર્ભમાંથી એક બાળકની ઉત્પત્તિ થઈ. સાધારણ માના ગર્ભમાંથી બાળકનો જન્મ થાય તો ભગવાન એ મા દ્વારા દૂધની વ્યવસ્થા કરી આપે, પણ હવે આ એક પુરુષ દ્વારા બાળકનો જન્મ થયો. હવે આ બાળકને દૂધ કોણ પીવડાવે? ત્યાં બહુ મોટો પ્રશ્ન ઊભો થયો. કહ ધાતા, આને દૂધ કોણ પીવડાવશે? આનો ધાતા કોણ બનશે? એ બાળકનું સૌંદર્ય અને ગુણ જોઈ સ્વર્ગમાંથી ઇન્દ્ર દેવતા નીચે આવ્યા, કીધું મામ ધાતા, આ બાળકનો ધાતા હું બનીશ. ઇન્દ્રની આંગળીમાં અમૃતનો સ્ત્રાવ થાય છે. ઇન્દ્રે એમના હાથની આંગળી એ યુનાશ્વના પુત્રના મોઢામાં મૂકી અમૃતનું પાન કરવાથી એ જ ઘડીએ યુનાશ્વ 5 વર્ષનો બાળક થઈ ગયો. અદભુત બાળક. એના જન્મ વખતે ઇન્દ્રએ કીધું તું મામ ધાતા, માટે યુનાશ્વના પુત્રનું નામ થયું માન ધાતા. સૂર્યવંશના એક રાજા થઈ ગયા આ માનદાતા. અને માનદાતા જ્યારે મોટા થયા, એ માનદાતાએ વિવાહ કર્યા અને વિવાહ કરી 50 કન્યાને જન્મ દીધો. અને એ 50એ 50 કન્યાના વિવાહ શોભરી ઋષિ સાથે થયા. આપણા ઇતિહાસમાં એક શોભરી નામના ઋષિ થયા, તપસ્યા કરવી હતી પણ શહેરોમાં બહુ ડિસ્ટર્બન્સ, શાંતિ નહોતી મળતી. અને વિચાર કર્યો એક કામ કરું, પાણીની ગહેરાઈમાં જઈને તપસ્યા કરું, ત્યાં મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. યમુનાના જળમાં પ્રવેશ કરી યમુનાની ગહેરાઈમાં જઈ એ શોભરી ઋષિએ તપસ્યા પ્રારંભ કરી. 1 વર્ષ 2 વર્ષ 10 25 50 કહેવાય છે કે શોભરી ઋષિએ 60,000 વર્ષ સુધી તપસ્યા કરી જળમાં. પણ મિત્રો, કદાચ મનુષ્ય ગમે એટલી તપસ્યા કરી લે, જ્યાં સુધી મનુષ્ય ભગવાનનું નામ નથી લેતો ત્યાં સુધી એનું અંતકરણ, એનું હૃદય પૂરેપૂરું પવિત્ર નથી થતું. આ ઇતિહાસ, આ કથા આપણને શીખવાડે છે. ભગવાનના નામથી જ આપણું હૃદય પૂરેપૂરું પવિત્ર થશે. હું વારંવાર કહી રહ્યો છું, આપણે 60,000 વર્ષ તપસ્યા જીવનમાં કરવાના નથી, કારણ કે એટલું જીવન જ નથી આપણું. અને કદાચ જો એટલી તપસ્યા કરી પણ નાખી તો હૃદય પવિત્ર નહીં થાય. તપસ્યા, યજ્ઞ, દાન, ધ્યાન, હોમ, હવન, આ જેટલા પણ સાધનો છે ભગવાનના નામ જેટલા પવિત્ર નથી. કૃષ્ણ મેધા પ્રભુ હમણાં અહીંયા એનાઉન્સમેન્ટ કરી રહ્યા હતા, એમણે એક નામ લીધું હરિદાસ ઠાકુર. આજથી લગભગ 550 વર્ષ પહેલા આપણા ભારત, દક્ષિણ ભારતમાં, બંગાળમાં મુસલમાન પરિવારમાં જેનો જન્મ થયો હતો, જન્મથી મુસલમાન હતા પણ મુસલમાન પરિવારમાં જન્મ થયો છતાં પણ એ કૃષ્ણના ભક્ત હતા. એનું નામ જ હતું હરિદાસ. કૃષ્ણની ભક્તિ કરે, કૃષ્ણનું નામ લે, બસ એનું જીવન જ કૃષ્ણનું નામ. મહામંત્ર, રોજ મહામંત્ર. કહેવાય છે કે 1 દિવસમાં 3 લાખ હરિનામના જપ કરે, 1 લાખ નામ જપ મનમાં કરે, 1 લાખ ધીરે ધીરે ધીરે, અને 3 લાખ નામ જપ જોર જોરથી ઉચ્ચ સ્વરે. જ્યાં સુધી 3 લાખ નામ જપ ન થાય ત્યાં સુધી પાણી ન પીવે, ભોજન ન કરે, કોઈ કાર્ય નહીં. કહેવાય છે નામ જપ કરતા કરતા એને 22 કલાક વીતી જતા. ખાલી 2 કલાક વધતા એ 2 કલાકમાં સુવાનું, ખાવાનું, જે કંઈ પણ કાર્ય હોય કરવાનું. હરિદાસ ઠાકુર 22 કલાક ભગવાનના નામના જપ કરતા, જન્મથી મુસલમાન. અને એ હરિદાસ ઠાકુરને જોઈ બધા પ્રભાવિત થવા માંડ્યા. મુસલમાન લોકો પણ એ આ હરિદાસને જોઈ મુસલમાન ધર્મ છોડી હિન્દુ ધર્મ સ્વીકાર કરવા માંડ્યા. એક દિવસ ત્યાંના રાજાને ખબર પડી કે હરિદાસનો જન્મ મુસલમાન પરિવારમાં થયો છે, છતાં એ કૃષ્ણની ભક્તિ કરે છે, કૃષ્ણનું નામ લે છે. એ હરિદાસ ઠાકુરને બંદી બનાવી એ રાજાની સભામાં ઉભા રાખવામાં આવ્યા. સત્ય ઘટના છે ભક્તો, 500 વર્ષ પહેલાનો ઇતિહાસ છે આ. ઈ ભરી સમામાં રાજાએ હરિદાસને કીધું, હરિદાસ યાદ કરો, તુમ મુસલમાન હો, તુમ અપના મજહબ ભૂલ કર, તુમ્હારા મજહબ કુરાન પઢના હૈ, નમાજ પઢના, દરગાહ ઓર મસ્જિદ મે જાના, યે તુમ્હારા કર્મ હૈ, ઓર યે સબ કુછ ભૂલ કર તુ હરિનામ જપતા હૈ, જહન્નમ મે જાયેગા. રાજાએ કીધું, હજી પણ હું તને મોકો આપું છું, આ મહામંત્ર ભૂલી જા, કલમા વાંચ, કુરાન વાંચ, નમાજ પઢ. હરિદાસ કે તમારી ઈચ્છા હોય તો નમાજ પઢું, પણ મહામંત્ર ક્યારેય બંધ નહીં કરું. રાજાએ કીધું, મહામંત્ર બંધ કર, નહીં કરું. રાજાએ કીધું, દંડ મળશે, આપી દો, તમારે જે દંડ આપવો હોય એ આપો, પણ હરિદાસના મોઢામાંથી મહામંત્ર બંધ નહીં થાય, ભગવાનનું નામ બંધ નહીં થાય. રાજાએ દંડ દીધો કે આ હરિદાસને 22 બજારમાં, એટલો 22 બજારમાં લઈ જઈ, એટલો મારો કે એના પ્રાણ નીકળી જાય. 22 બજારમાં મારવાનો અર્થ 22 ગામડામાં પાદરમાં જઈ, એક ગામમાં જઈને એટલો મારવાનો કે જેથી મૂર્છિત થઈ જાય, પછી જ્યારે ચેતન અવસ્થા થાય ત્યારે બીજી બજારમાં જઈ મારવાનો આદેશ આપ્યો. 4-4 જલ્લાદ એ હાથમાં ચાબુક લે હરિદાસને મારે, પણ એક એક ચાબુકના ફટકાર ઉપર હરિદાસના મોઢામાંથી ભગવાનનું નામ નીકળે. મારતા મારતા કહેતા જાય, હરિનામ બંધ કર, મહામંત્ર બંધ કર, ભગવાનનું નામ લેવાનું બંધ કર, પણ હરિદાસ બંધ થાય નહીં. એક એક બજારમાં મારતા 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 22મી બજારમાં પહોંચ્યા. હરિદાસના દેહ ઉપર છાલા પડી ગયા, મૂર્છિત થતા જાય, ખૂન નીકળતું જાય, અને જલ્લાદો મારતા મારતા કે હરિદાસ હવે તું હરિનામ લેવાનું બંધ કર, આ તારી દશા તો જો અમને દયા આવે છે. ત્યારે હરિદાસ ઠાકુર એટલું જ બોલ્યા હતા કે આ લોકો મારા શરીરના ટુકડે ટુકડા ભલે કરી નાખે, પણ જ્યાં સુધી મારા હૃદયમાં પ્રાણ છે ત્યાં સુધી હું હરિનામ બંધ નહીં કરું. ખંડ ખંડ હોય જદી યે તન પ્રાણ, તાબુના વદને આમી ના છાડીબુ હરિનામ. શરીરના ખંડ ખંડ ટુકડે ટુકડા ભલે થઈ જાય, પણ પ્રાણ હશે ત્યાં સુધી હરિનામ બંધ નહીં થાય. આવા હરિદાસ ઠાકુર મુસલમાન પરિવારમાં જન્મ લેવા છતાં ભગવાનના કૃષ્ણના પરમ ભક્ત, અને આપણે હિન્દુ પરિવારમાં જન્મ લઈને કઈ ઠેકાણા નથી. પછી 4 મારવા વાળા જલ્લાદોએ એ 22મી બજારમાં બહુ માર્યા છતાં પણ હરિદાસ મર્યા નહીં. અંતે 4 જલ્લાદો મારવા વાળા બંને હાથ જોડી હરિદાસ પાસે આવ્યા કે તમે મરતા કેમ નથી? એક બજારમાં કોઈને મારવામાં આવે તો વ્યક્તિ મરી જાય, તમને 22 બજારમાં માર્યા છતાંય મરતા કેમ નથી? તમે મરશો નહીં તો રાજા અમને નોકરીથી કાઢી મૂકશે. હરિદાસ કે તમારે મને મારવો છે તો હું મરી જાઉં. હરિદાસ સમાધિમાં સ્થિત થયા, પ્રાણ રોકી લીધા. જલ્લાદોને લાગ્યું હરિદાસ મરી ગયા છે. રાજાને રાજાએ આદેશ દીધો, એક કામ કરો, આને પાણીમાં પધરાવી દો. હરિદાસને ગંગામાં પધરાવી દે અને 100 કિલોમીટર દૂર જઈ હરિદાસ ઠાકુર ફરીથી પોતાના પ્રાણ પ્રારંભ કરે અને નદીના બીજા કિનારેથી બહાર નીકળે. જીવિત હતા. એ બીજા ગામમાં જઈ એક ઝૂંપડી બનાવી, એ ઝૂંપડીમાં હરિનામ રોજ 22 કલાક ભગવાનનું નામ જપતા. એ બીજા ગામમાં રહેવા વાળા મુસલમાનોને ખબર પડી કે આ મુસલમાન છતાંય હરિનું નામ કેમ લે છે. તો એક મુસલમાને એક વેશ્યાને બોલાવી, એ વેશ્યાનું નામ હીરાબાઈ છે, આજે પણ એ સ્થાન છે બંગાળમાં. હીરાબાઈ નામની વેશ્યાને બોલાવી અને કીધું કે તું ગમે એમ કરીને આ હરિદાસને છે ને વિચલિત કરી નાખ, બસ હરિદાસને વિચલિત કર અને એ સમયે હું આખા ગામને લઈને ત્યાં પહોંચીશ અને પછી આખું ગામ હરિદાસને મારશે. વેશ્યાએ કીધું મને 3 દિવસનો સમય આપો, 3 દિવસમાં હરિદાસ મારા ચરણોમાં હશે. હીરાબાઈ નામની વેશ્યા હરિદાસ ઠાકુરની કુટિયામાં ગઈ. હરિદાસ ઠાકુર ભગવાનના નામનું જપ કરી રહ્યા હતા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
હરે 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 રામ 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 હરે હરે.
નિરંતર ગંગાની ધારાવત ભગવાનનું નામ મોઢામાંથી નીકળી રહ્યું છે. એ હીરાબાઈ નામની વેશ્યા આવી હરિદાસને કીધું કે મારે તમારી સાથે સંગ કરવો છે. હરિદાસ ઠાકુર કે જો મારો એક નિયમ છે, જ્યાં સુધી હું 3 લાખ નામ જપ ન કરું ત્યાં સુધી હું સંસારનું કોઈ કાર્ય નથી કરતો. મારા 3 લાખ નામ જપ થઈ જાય પછી હું તમારી બધી ઈચ્છા પૂરી કરીશ, ત્યાં સુધી તમે રાહ જુઓ. વેશ્યા ત્યાં બેઠી, હરિદાસ ઠાકુર મહામંત્ર જપે અને મહામંત્ર જપતા જપતા મેં તમને કીધું ને 22 કલાક, રાત પડી ગઈ. વેશ્યા રાહ જોઈ જોઈને થાકી ગઈ. વિચાર કર્યો કે હવે હું કાલે આવીશ. બીજા દિવસે વેશ્યા આવી, કીધું મારી ઈચ્છા પૂરી કરો. હરિદાસ કે હું ઈચ્છા તો પૂરી કરીશ પણ મારું એક વ્રત છે, 3 લાખ નામ જપ પછી હું તમારી ઈચ્છા પૂરી. એ બીજા દિવસે વેશ્યા સવારથી રાત સુધી રાહ જોઈ થાકી ગઈ, ઘરે પાછી ફરી. ત્રીજા દિવસે આવી, ત્રીજા દિવસે એ જ કીધું કે મારા જપ પૂરા થઈ જાય પછી હું તમારી ઈચ્છા પૂરી કરીશ. સવાર પડી, બપોર પડી, કહેવાય છે કે એ ત્રીજા દિવસે હરિદાસ ઠાકુરના 22 કલાકે જ્યારે નામ જપ પૂરા થયા, હરિદાસ ઠાકુરે આંખ ખોલી, એ વેશ્યા હરિદાસ ઠાકુરના ચરણોમાં પડી ગઈ. ક્ષમા કરજો મહારાજ, ક્ષમા કરજો પ્રભુ, હું તમને વિચલિત કરવા આવી હતી પણ તમારા મુખેથી મહામંત્ર સાંભળી મારું હૃદય પવિત્ર થઈ ગયું. હું બહુ મોટી ભૂલ કરવા માટે અહીંયા આવી હતી, મને મોકલી હતી પણ મને ક્ષમા કરજો, હું આ સંસારની સૌથી મોટી પાપી સ્ત્રી છું, તમે મને ક્ષમા કરી દો. અને તમે જેમ કૃષ્ણની ભક્તિ કરો છો મારે પણ આવી કૃષ્ણની ભક્તિ કરવી છે. વેશ્યા ત્યારે હરિદાસ ઠાકુરે વેશ્યાને કીધું તારે જો કૃષ્ણની ભક્તિ કરવી હોય ને તો તે અત્યાર સુધી જેટલા પણ ખોટા કામ કરીને પૈસા કમાણા છે એ પૈસા વૈષ્ણવોમાં અને બ્રાહ્મણોને દાન કરી દે અને પછી મારી પાસે આવો. વેશ્યાએ એનું બધું ધન દાન કરી દીધું. હરિદાસ ઠાકુર પાસે આવી હરિદાસે કીધું આ હરિનામનું જપ કર, આ ઝૂંપડી મારે, હું બીજા ગામે વયો જાઉં છું. એ દિવસથી વેશ્યા એક શુદ્ધ ભક્ત, એક ઉચ્ચ ભક્ત બની ગઈ. જો હરિદાસ ઠાકુર શું કરતા હતા, ભગવાનના નામનું જપ કરતા હતા અને એક વેશ્યા એને વિચલિત કરવા માટે આવી. હરિદાસ ઠાકુર તો વિચલિત ન થયા, એ વેશ્યા ભક્ત બની ગઈ. અને બીજી બાજુ આ શોભરી નામના ઋષિ તપસ્યા કરવા માટે યમના જળમાં વ્યા ગયા. 60,000 વર્ષ સુધી તપસ્યા કરી અને 61,000માં વર્ષ એ શોભરી ઋષિએ પાણીમાં 2 માછલીનું મૈથુન જોયું. માછલીના મૈથુનને જોઈ શોભરી ઋષિએ વિચાર કર્યો કે હું તો આ ખામખા તપસ્યા કરું છું, વાસ્તવિક આનંદ તો આ લોકો લઈ રહ્યા છે, એ જળની બહાર આવ્યા, વિચાર કર્યો મારે લગ્ન કરવા છે. અને પછી માનદાતા રાજા હતા એની પુત્રી સાથે વિવાહ કરવા માટે ગયા. જો આ શાસ્ત્રમાંથી શીખવું જોઈએ, એક ઓર 60,000 વર્ષ સુધી તપસ્યા કરી છતાંય હૃદય પવિત્ર ન થયું અને બીજી બાજુ એક વ્યક્તિ માત્ર ભગવાનનું નામ લઈ રહ્યો છે એ તો પવિત્ર છે પણ એની પાસે કોઈ આવે એ પણ પવિત્ર થઈ જાય છે. સાબિત થાય છે કે આ તપસ્યા દાન જેટલા પણ સાધનો છે બધા સાધનોમાં શ્રેષ્ઠ સાધન ભગવાનના નામનું જપ છે. એટલે જીવનમાં જો પવિત્ર થવું હોય, સુખી થવું હોય, પાપોથી મુક્ત થવું હોય, કે ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો મહામંત્ર જપવો જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
મહામંત્રથી હૃદય પવિત્ર થાય છે. આવા એક નહીં, આવા હજારો દાખલા છે, હજારો દ્રષ્ટાંત છે. શૌભ્ર ઋષિ તપસ્યાથી શુદ્ધ ન થયા, માનદાતા પાસે ગયા. માનદાતાની 50 કન્યા હતી. એ શૌભ્ર ઋષિએ રાજા માનદાતાને કીધું કે મારે તમારી કન્યા સાથે વિવાહ કરવા છે. હવે માનદાતા વિચાર કરે, આ દાઢી ચડી ગયેલી, સુકાઈ ગયેલો દેહ અને 60,000 વર્ષના મોટા ડોહા, મારી ફૂલ જેવી કન્યાના વિવાહ આની સાથે કેમ કરાવી શકું? એ ધ્રુજતા ધ્રુજતા તો આવ્યા હતા, ધ્રુજતા ધ્રુજતા કહેતા હતા કે મારે તમારી દીકરી સાથે વિવાહ કરવા છે. હવે એ રાજા એની રાજકન્યાના વિવાહ એની સાથે કેવી રીતે કરાવે? રાજા ધર્મ સંકટમાં પડ્યા. જો ના પાડે તો શૌભ્ર ઋષિ શ્રાપ દઈ દે, અને હા પાડે તો પોતાની દીકરી દુઃખી થાય. તો રાજાએ રસ્તો કાઢ્યો, એક કામ કરો શૌભ્ર ઋષિ, મને કાંઈ વાંધો નથી, પણ મારી કન્યા જો તમને હા પાડી દે તો વિવાહ કરી લો. શૌભ્ર ઋષિ સમજી ગયા કે આ રાજા મારું શરીર જોઈ રહ્યા છે. પોતાની તપસ્યાના બળથી શૌભ્ર ઋષિએ બહુ સુંદર સ્વરૂપ ધારણ કર્યું. બીજા દિવસે માનદાતા પાસે આવ્યા, 50 કન્યાઓ વેધી. માનદાતા કે કોને આ શૌભ્ર ઋષિ સાથે વિવાહ કરવા છે? 50-50 હાથ ઉપર કર્યા, અમારે કરવા છે. માનદાતાની 50 કન્યાના વિવાહ શૌભ્ર ઋષિ સાથે કરાવવામાં આવ્યા. હવે 60,000 વર્ષની તપસ્યા તો ફેલ જ ગઈ ને. 60,000 વર્ષ સુધી તપસ્યા કરીને પછી 50 કન્યા સાથે વિવાહ કર્યા. માટે કહેવાય છે કે હરિનામ જ શ્રેષ્ઠ છે. સૂર્યવંશની પરંપરા આગળ વધારીએ. ઈમાનદાતાના પુત્ર થયા પુરુકુત્સ. પુરુકુત્સના પુત્ર થયા ત્રષદસ્યુ. ત્રષદસ્યુના પુત્ર અનર્યણ. અનર્યણના હરિયશ્વ. હરિયશ્વના અરુણ. અરુણના નિબંધ. અને નિબંધના પુત્ર થયા ત્રિશંકુ. રાજા ત્રિશંકુની કથા ભાગવતમાં વર્ણન. આ ત્રિશંકુ રાજા ક્ષત્રિય હતા, અને પોતે તો કાંઈ તપસ્યા કે યજ્ઞ નહોતા કર્યા. પણ એકવાર ગુરુ વિશ્વામિત્ર પાસે ગયા અને કીધું, ગુરુજી મને એવા આશીર્વાદ આપો કે તમારા આશીર્વાદથી તમારા બળથી હું સ્વર્ગમાં જઈ શકું. તો વિશ્વામિત્રએ અહીંયાથી એની તપસ્યાનું બળ એ ત્રિશંકુને ધક્કો માર્યો. ત્રિશંકુ ઉપર ગયા, પણ ઉપર દેવતાઓએ વિચાર કર્યો કે આ વગર તપસ્યાએ વગર મહેનતે સ્વર્ગમાં આવી રહ્યો છે. દેવતાઓએ ઉપરથી ધક્કો માર્યો. અહીંયાથી વિશ્વામિત્ર બળ કરે, ઉપરથી દેવતાઓ બળ કરે, બિચારા રાજા ત્રિશંકુ આકાશમાં લટકી ગયા. ન ઉપર જઈ શકે ન નીચે આવી શકે. સુખદેવ ગોસ્વામી કહે છે, આજે પણ રાજા ત્રિશંકુ હવામાં ટીંગાઈ રહ્યા છે. એ ત્રિશંકુ રાજાના પુત્ર થયા સત્યવાદી હરિશ્ચંદ્ર, જેનો ઇતિહાસ તમે બધા જાણો છો. સત્યવાદી પોતાના વચન ઉપર અડગ હતા, અને પોતાના ધર્મનું પાલન કરવા માટે એને એના જીવનનું બધું આપી દીધું. રાજા હરિશ્ચંદ્રને એક દિવસ સપનું આવ્યું. સપનામાં રાજા હરિશ્ચંદ્રએ પોતાની પૃથ્વી, પોતાનું રાજ્ય વિશ્વામિત્રને દાનમાં આપી દીધું. એ સમયે રાજા હરિશ્ચંદ્ર આખી પૃથ્વીના રાજા હતા, અને આખી પૃથ્વી વિશ્વામિત્રને સપનામાં દાનમાં આપી. સવારમાં જાગીને જોયું તેવું કઈ નહોતું, પણ સત્યવાદી, સપનામાં મેં દાન કર્યું છે તો વાસ્તવમાં પણ મારે દાન કરવું જ પડે. હરિશ્ચંદ્ર વિચાર કરે, જો વિશ્વામિત્ર મારા ઘરે આવે ને તો હું આજે ને આજે આખી પૃથ્વી દાનમાં આપી દઉં. જ્યારે કોઈ વ્યક્તિ દાન આપવાનો સંકલ્પ કરે ત્યારે એને નિશ્ચિત એ જે સંકલ્પ કર્યો હોય એ પૂરો કરી લેવો. અમુક લોકો દાન આપવાનો સંકલ્પ કરે અને પછી દાન આપે નહીં તો શાસ્ત્રમાં લખ્યું છે એને ત્રણ ગણું દાન કરવું પડે. રાજા હરિશ્ચંદ્ર વિચાર કર્યો, જલ્દી જો વિશ્વામિત્ર આવી જાય તો હું એને દાન કરી દઉં. વિશ્વામિત્ર આવ્યા, રાજા હરિશ્ચંદ્રે અંજલિમાં પાણી લઈ સંકલ્પ લીધો અને વિશ્વામિત્રને આખી દુનિયા આખી પૃથ્વી એનું રાજ્ય દાનમાં આપી દીધું. વિશ્વામિત્રએ કીધું, રાજા તે દાન તો આપ્યું પણ દક્ષિણા હજી બાકી છે. વાત પણ સાચી છે, બ્રાહ્મણોને તમે ગમે એટલું દાન આપો પણ જ્યાં સુધી દક્ષિણા ન આપો ખીચામાં ત્યાં સુધી પૂર્ણ પ્રસન્ન ન થાય. તો રાજન દાન તો દે દીયા આપને પરંતુ દક્ષિણા બાકી હૈ. રાજા હરિશ્ચંદ્ર કે શું જોઈએ છે? વિશ્વામિત્ર કે 10 સોના મોહર. રાજા કે 10 નહીં 100 સોના મોહર આપી દઉં. તાળી વગાડી સૈનિકોને બોલાવ્યા, આપણા ધનના ખજામાંથી વિશ્વામિત્રને 100 સોના મોહર આપી દો. વિશ્વામિત્રે સાવધાન કર્યા, રાજા રાજન હું તને સાવધાન કરું છું, તે આખી પૃથ્વી મને દાનમાં આપી દીધી છે. આ આખી પૃથ્વી અત્યારે મારી છે અને તું આદેશ આપ્યો છો કે આપણા ખજાનામાંથી 100 સોના મોહર આપી દો, તો શું આ સોના મોહર પૃથ્વીની બહારની વસ્તુ છે? એકનું એક દાન બીજી વખત આપવા જઈ રહ્યો છો? તારે જો દક્ષિણા આપી હોય તો આ પૃથ્વી ઉપરથી બહાર નીકળ અને પૃથ્વીથી બહાર જઈ એ સોના મોહર આપ, દક્ષિણા દે. રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી હતા ને, આપણી જેવા હોત તો ભગાડી દે, ભાગો ભાગો, તમારા જેવા બ્રાહ્મણનું કઈ કામ નથી. પણ રાજા હરિશ્ચંદ્ર ઈ જ સમયે પોતાની પત્ની તારામતી ઓર પુત્ર રોહિતને લઈ કાશી ક્ષેત્ર કાશીધામમાં જવા માટે નીકળી ગયા. ભક્તો, કાશી જે છે વારાણસી, આજે આ કાશી આ પૃથ્વીનો હિસ્સો નથી. કાશી શિવજીના ત્રિશુળ ઉપર સ્થિત છે. આનું કારણ પણ છે, જ્યારે આ દુનિયામાં ભૂકંપ થાય, આખી દુનિયામાં બધા ભૂકંપ થયા પણ આજ સુધી કાશીમાં ભૂકંપ નથી આવ્યો, ધરતીકંપ નથી થયું. કારણ કે કાશી આ ધરતીનો હિસ્સો નથી, એ શિવજીનું ક્ષેત્ર છે. રાજા હરિશ્ચંદ્ર પત્ની અને પુત્રને લઈ કાશીમાં પહોંચ્યા અને કાશીની બજારમાં રાજા હરિશ્ચંદ્ર ઉભા ઉભા કાશીના લોકોને ચરણમાં પડે છે કે તમે અમને ખરીદી લો. એક દિવસનો ચક્રવર્તી સમ્રાટ, એક આદેશથી લાખો લોકો કામ કરતા હતા. પણ ભક્તો, જીવનમાં ક્યારે કરોડપતિ વ્યક્તિ રોડ ઉપર આવી જાય અને ક્યારે રોડપતિ કરોડપતિ થઈ જાય? અઘટ ઘટના પઠિયસી ભગવાનની આ શક્તિ છે, ક્યારે કોનું શું થઈ જાય એ કઈ નક્કી નથી. ગમે એટલા ધન હોય, કરોડપતિ હોય, આખી દુનિયાનો રાજા ચક્રવર્તી સમ્રાટ છે, પણ રોડ ઉપર આવી ગયો, પોતાની જાતને વેચવા માટે ઉભો છે. હે કાશી કે વાસીઓ, સુન લો મેરી પુકાર, મુજે કોઈ ખરીદ લો. રાજાએ એની પત્નીને વેચી દીધી માળીને, ત્યાં એના પુત્રને પણ વેચી દીધો અને સ્વયં શમશાનમાં નોકરી કરવા માંડ્યા. આજે પણ કાશીમાં મણિકર્ણિકા ઘાટ છે, ત્યાં રોજ અનેક અનેક શવ આવે સળગે. રાજા હરિશ્ચંદ્રે મણિકર્ણિકા ઘાટ ઉપર નોકરી કરવા માંડ્યા શમશાનમાં. દિવસ પસાર થતા ગયા. એક દિવસના સમયે ભગવાન તો ભક્તોની પરીક્ષા લે છે અને જેટલો મોટો ભગત એટલી મોટી પરીક્ષા. જો પહેલા ધોરણમાં ભણવા વાળાને પેપર પહેલા ધોરણ જેવું હોય અને દસમા ધોરણ વાળાને દસમા ધોરણ જેટલું મોટું પેપર હોય, એમ તમે જેટલા મહાન ભક્ત એટલી મહાન પરીક્ષા દેવી પડશે. એક તો દુઃખ હતું, રાજ રજવાડા છોડી દીધા, અને બીજું દુઃખ આવ્યું, એક દિવસ એ રોહિત બગીચામાં ફૂલ તોડતો હતો, સર્પે ડંખ માર્યો, રોહિતનું મૃત્યુ થઈ ગયું, એકનો એક પુત્ર. રાજા તો નોકરીએ હતા, એ સમયે રોહિતની શમશાન યાત્રામાં કોઈ નહીં. માં તારામતીના હાથે હાથમાં ઉપાડી રોહિતને લઈ શમશાનમાં આવે, પણ રાજા હરિશ્ચંદ્ર શમશાનમાં આવવા ન દે. તમે બારો બારો, તમને અંદર પ્રવેશ નથી. તમારે જો અંદર પ્રવેશ કરવો હોય તો પેલા પૈસા આપો. એ આપણે જેવા તો નહોતા જ, ચાલો ઘરના છે એટલે મફતમાં આપી દો. નહીં, સત્યવાદી હતા. રાજાએ કીધું, મારા માલિકનો આદેશ છે કે આ શમશાનમાં કોઈ પણ ચિતાને પૈસા લીધા વગર આગ નહીં લગાડવા દેવાની. રાજાએ કીધું, માલિકનો આદેશ છે, પૈસા આપો, ચિતાને આગ લગાડો. તારા મતી કે તમને દયા નથી આવતી? તમારો પુત્ર છે, તમારા પુત્રનું મૃત્યુ થઈ ગયું છે, શું તમને થોડી પણ દયા નથી આવતી? હરિશ્ચંદ્ર કે હું નોકરી ઉપર છું અત્યારે હું તારો પતિ નહીં, હું આ પુત્રનો પિતા નહીં, અત્યારે હું એક નોકર છું, હું આગ નહીં લગાડવા દઉં. આગ લગાડવી હોય તો પૈસા આપો, પૈસા ભરો. તારા મતી કે મારી પાસે પૈસા નથી, મારી પાસે શું છે કે હું તમને આપું? હરિશ્ચંદ્ર કે આ સાડી તો પહેરી છે, આપી દો. એક સાડી ધારણ કરી હતી તારા મતીએ, અને એ દિવસે રાજા હરિશ્ચંદ્રએ કીધું, સાડી આપી દો અને પુત્રની ચિતા અંત્યેષ્ટિ સંસ્કાર કરો. અને તારામતી પોતાના પુત્ર રોહિતનો અંત્યેષ્ટિ સંસ્કાર કરવા માટે જ્યાં સાડી શરીર ઉપરથી કાઢવા જાય, એ સમયે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પ્રગટ થઈ જાય. બસ હરિશ્ચંદ્ર, બસ તમારા ધર્મની પરીક્ષા થઈ ગઈ, તમારા સત્યની પરીક્ષા થઈ ગઈ. બસ બસ, તમે આવા આવા રાજા થઈ ગયા. અને આવું ધર્મનું પાલન કરો ને ત્યારે કુળમાં ભગવાન અને ભગવાનના ભક્તો જન્મ લે. તમે એમ વિચાર કરો કે અમારા છોકરાઓ સાધુ બને, સંસ્કારી બને, પણ છોકરાઓને સાધુ અને સંસ્કારી બનાવવા માટે આપણે ધર્મમાં અડગ રહેવું પડશે, નીતિમાં અડગ રહેવું પડશે. અને આ કુળમાં ભગવાન રામે જન્મ લીધો, આટલા પવિત્ર કુળમાં. આજ સૂર્યવંશમાં એક રાજા થઈ ગયા જેનું નામ હતું નભગ. રાજા નભગ ના ચાર પુત્ર. રાજા વૃદ્ધ થઈ ગયા, એમાંનો એક જે નાનો પુત્ર હતો એ ભણવા માટે ગુરુકુળમાં ગયો હતો. અને અહીંયા રાજા વૃદ્ધ થઈ ગયા, આ ત્રણેય ભાઈઓએ વિચાર કર્યો, હાલો ને હવે પિતાની સંપત્તિ વેચી લઈએ, એમાં બહુ ઉતાવળ હોય. તો પિતાની સંપત્તિ વેચવા બેઠા તો પેલા યાદ કર્યો, બોલો ગુરુકુળમાં ગયો છે એનો ભાગ નથી રાખવાનો? એનો શું ભાગ રાખે, એ પાછો આવશે કે નહીં આવે કોને ખબર છે. આપણે તું તારે ત્રણ ભાગ પાડી લ્યો ને, એ આવશે ત્યારે જોયું જશે. તો આ નભાગના એ ચાર પુત્રમાંથી એક ગુરુકુળમાં અને ત્રણ પુત્રોએ સંપત્તિને વેચી લીધી. અને ચોથો નાનો પુત્ર જ્યારે આવ્યો, એને ખબર પડી પિતાની સંપત્તિ વેચાઈ ગઈ છે. ત્રણેય ભાઈને બોલાવ્યા અને કીધું કે તમે ભાગલા તો પાડી લીધા, મારો ભાગ ક્યાં છે? એ કે તારો ભાગ રાખ્યો છે ને તારા ભાગમાં બાપા વધ્યા છે, તારા ભાગમાં પિતાજીને રાખો. હવે જે માતા પિતાએ બાળકોને જન્મ આપ્યો હોય, નવ નવ મહિના સુધી ગર્ભમાં રાખ્યા હોય, પોતે ભૂખ્યા રહીને બાળકોને જમાડ્યા હોય, અને એ જ્યારે મોટા થાય ત્યારે માતા પિતાને વારે ચડાવે, જો છ મહિના તારે રાખવાના, છ મહિના તારે, છ મહિના તારે. જે માતા પિતાએ 20-20 વર્ષ સુધી બાળકોને પાળ્યા હોય, રાખ્યા હોય, એ બાળકો માતાને 20 દિવસ પણ નથી રાખી શકતા. આ છે કળિયુગ. અને વાસ્તવમાં આનું કારણ છે સંસ્કારની ઓછપ. આજના બાળકો માતા પિતાને નથી રાખતા, એનું કારણ છે માતા પિતાઓ એમના બાળકોને સારામાં સારી સ્કૂલમાં ભણાવે, સારામાં સારું ટ્યુશન કરાવે, સારામાં સારા કપડાં પહેરાવે, સારામાં સારું ભોજન આપે. પણ એક વસ્તુ ભૂલે છે, એ લોકો બાળકોને ભક્તિ નથી શીખવાડતા. જો તમે તમારા બાળકોને ભક્તિ શીખવાડો ને, પછી સારામાં સારી સ્કૂલમાં ભણાવો કે ન ભણાવો, સારા કપડાં આપો કે ન આપો, ભોજન આપો કે ન આપો, જો તમે તમારા બાળકોને ભક્તિ આપશો તો મોટા થઈને તમને રાખશે એની ગેરંટી અમે આપીએ છીએ. કારણ કે ભાગવત પ્રમાણ છે, યસ્યાસ્તિ ભક્તિ ભગવન અકિંચના સર્વે ગુણે તત્ર સમા સતે સુરા. આ કૃષ્ણની ભક્તિ જે છે એમાં સમસ્ત ગુણ ઉત્પન્ન છે. જો કોઈ વ્યક્તિ એકમાત્ર કાર્ય કૃષ્ણની ભક્તિ કરવા માંડે એમાં બધા ગુણ આવી જાય. પછી એને શીખવાડવું ન પડે કે માતા પિતાની સેવા કરજે, શીખવાડવું ન પડે. તમને શું લાગે છે, અહીંયા વ્યાસપીઠ ઉપર હું બેઠો છું, મને કોઈ શીખવાડ્યું હશે કે આમ જઈને બોલજો, આમ હાથ ઊંચો કરજો? કોઈ નહીં. બસ ભક્તિ કરીએ છીએ, ભગવાનની પ્રેરણા મળે છે, અહીંયા આવીને બેસીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ તમે મુખ ઉપર આવીને બોલાવજો, ભગવાન બોલાવે છે. એને શીખવાડવું ન પડે કેમ બોલવું, કેમ સેવા કરવી, કેમ માતા પિતાને રાખવા. ભક્તિ કરવાવાળામાં આ બધા ગુણ ઓટોમેટિક આવી જાય. એટલે બાળકોને બીજું કાંઈ શીખવાડો કે ન શીખવાડો, ભક્તિ અવશ્ય શીખવાડજો. જો બાળક ભક્ત હશે ને, નિશ્ચિત તમને રાખશે, તમને જ નહીં સંસારના બધા માતા પિતાઓની સેવા કરશે, જો એ ભક્ત હશે તો. બાપાને એ નાભાગ ઘરે આવ્યો, એ નાના બાળકનું નામ નાભાગ હતું. કીધું, હા તારા ભાગમાં બાપા વધ્યા છે. એ નાભાગ ગયો પિતાજી પાસે, પિતાજી આ લોકોએ મારી સાથે કપટ કર્યું છે ભાગલા પાડવામાં. પિતા કે કોઈ વાંધો નહીં, એ લોકોએ અનીતિ કરી છે પણ તું ક્યારે અનીતિ નહીં કરતો. આપણે ધંધામાં પણ ભાગમાં ધંધો કરતા હોય, પાર્ટનરમાં કરતા હોય, આજે તો બધી જગ્યાએ અનીતિ અનીતિ. ગમે એટલો વિશ્વાસ રાખો, ગમે એટલો સારો સંબંધ હોય, પણ કળિયુગનો પ્રભાવ જ એવો છે, એ અનીતિ થતી જ હોય. પણ અનીતિ કરવાવાળો ક્યારેય જીવનમાં સુખી નથી થતો, અને અનીતિ કરવાવાળાના છોકરા ક્યારેય સારા ઉત્પન્ન ન થાય. અને ભલે સૂકો રોટલો ખાધો હોય, બે ટાઈમ ભૂખ્યા સુઈ ગયા હોય, પણ જો નીતિનું નીતિમય જીવન હોય ને, તેનું ભવિષ્ય ઉજ્જવળ હોય, એના સંતાનો પરમ પરાક્રમી ઉત્પન્ન થાય. જો ઇતિહાસ તમે, એ નાભાગે એના પિતાની સેવા કરી, ઝૂંપડીમાં રહેતા હતા, પિતાની સેવા કરે. એક દિવસ પિતાએ કીધું, નાભાગ બેટા તું ડરતો નહીં, ભલે તારી પાસે ધન નથી પણ મારા આશીર્વાદ છે. એ પિતાએ નાભાગને આશીર્વાદ દીધા અને કીધું, બાજુના ગામમાં અનેક બ્રાહ્મણો સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞમાં દર 6 દિવસે કંઈક ભૂલ કરી બેસે છે, તું જા અને તું જે ભણ્યો છો એના 4-5 મંત્ર એને કહી દે, એનો યજ્ઞ પૂર્ણ થશે અને યજ્ઞની વધેલી સંપત્તિ તને આપશે. પિતાની આજ્ઞાથી નાભાગ જાય, યજ્ઞ સંપન્ન થાય અને બ્રાહ્મણો સ્વર્ગમાં જતા જતા ઘણી બધી સંપત્તિ આપતા જાય.